મોટું પાપ બતાવવા માટે એમ કહ્યું કે સાત પ્રકારના વ્યસન કરતા પણ મિથ્યાત્વનું પાપ મોટું છે. કેમ કે મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી આત્માનો, અને સમ્યક દર્શન જેવો કોઈ મિત્ર નથી આત્માનો. એટલે આ તો ગુરુદેવનો જન્મ થયો, એને આત્માનો અનુભવ થયો, અને એણે આ મિથ્યાત્વનો જે પાપ છે એની વાત દાંડી પીટીને કહી. નહીતર મિથ્યાત્વના પાપની કોઈ વાત કરતો નહોતો. ચારિત્રનો પાપ અને ચારિત્રમાં પુણ્ય, ચારિત્રના બે ભેદ, પાપ અને પુણ્ય. પણ એક શ્રદ્ધાનો દોષ મોટો લાગે છે અભિપ્રાયનો મિથ્યાત્વ, એ કોઈને ખબર નથી. આ આંગળી હું હલાવી શકું છું એ હિંસાના પરિણામ થઈ ગયા. એટલે આ મિથ્યાત્વનો દોષ લાગ્યો એ માં હિંસાના પરિણામ, એ વાત કોઈ જાણતું જ નહોતું, એ ગુરુદેવે બહાર પાડી. આ હિંસા કેમ થઈ કે પોતે જ્ઞાતા રહેવો જોઈએ, જ્ઞાતા ન રહ્યો અને કરતા બુદ્ધિયામાં કરી, એટલે અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાન થઈ ગયું એટલે ચૈતન્ય પ્રાણ એના પોતાના હણાઈ ગયા. સંગની પતિની જીવનો ઘાત થયો, મહાહિંસા. એટલે ચૈતન્ય પ્રાણ એમાં હણાઈ ગયા. સમ્યક દર્શન ચૈતન્યના પરિણામ જે પ્રગટ થવા જોઈએ એ પ્રગટ ન થયા, એનું નામ મહાહિંસા છે, સ્વહિંસા. સ્વહિંસા એમ પરહિંસાની બધા વાત જાણે છે, પણ શાસ્ત્રકાર તો એમ કે છે કે રાગની ઉત્પત્તિ થવી તેને જ ખરેખર હિંસા કહેવામાં આવે છે, ખરી હિંસા. એ વાત કઈ બહાર હતી જ નહીં, એ ગુરુદેવ બહાર પાડી. અધ્યાત્મની વાત હતી જ નહીં.
તો આ સંસારનો કારણ સ્ત્રી ધમકી જેવી નથી કેતા, સંસારનો કારણ મિથ્યાત્વ.
મિથ્યાત્વ
આજના વાંચનમાં જ
આવ્યું. બરાબર. સંસાર છે એ જીવની પર્યાયમાં છે, સ્ત્રી કુટુંબ એ સંસાર નથી, એ તો જ્ઞાનનું જ્ઞેય છે. અને જો રાગ કરે તો એને નિમિત્ત કહેવાય, રાગ કરે તો એને નિમિત્ત કહેવાય, નકર તો જ્ઞાનનું જ્ઞેય છે, એમાં એનો કોઈ દોષ નથી. પોતે પોતે બસ મિથ્યાત્મની અવસ્થા.
અને પોતે મરી ગયા પછી કેવી સાથે થાય તમે બીજે દર્શન બચ્યા.
પણ થોડો ઝીણો છે, પણ અભ્યાસ કરવા જેવો છે, અને લાભની વાત છે, એકલો નફાનો વાત છે. અઘરું લાગે પણ એ તો થોડુંક એમ છે ને કે થોડા જૈન સિદ્ધાંત પ્રવેશિકા કોઈ બહેનો છે, કોઈ ભાઈઓ છે, એકાદ કલાક ઈ ક્લાસ ચલાવે, એકાદ કલાક વાંચન ચાલે, એવું દર 15 દિવસે કઈ પ્રોગ્રામ ગોઠવાશે તો વળી બધું લાઈન ઉપર આવશે, અને જીવો ધીમે ધીમે સમજતા થશે. આજનો વિરોધી એ કાલનો ધર્માત્મા થઈ જાય, એમાં કઈ નહીં. આપણા ગુરુદેવના સમાગમમાં આવેલા ઘણા જીવો પોતે હવે એકાર કરે છે કે અમે ગુરુદેવનો વિરોધ કરતા હતા, પણ અમે સમજતા નહોતા ત્યાં સુધી વિરોધ કરતા હતા. જ્યાં સમજ્યા ત્યાં અમે ગુરુદેવ પાસે માફી માગવા ગયા. અરે ગુરુદેવ કે ભૂલી જાઓ, ભૂતકાળની વાત ભૂલી જાઓ, કઈ નહીં હશે, બસ તમે આવ્યા એટલે બસ છે. અજ્ઞાનથી બસ, અજ્ઞાનથી વિરોધ થાય છે. જયારે સાચી સમજણ થાય એનો વિરોધ થાય ને તરી જાય. એટલે જે કોઈ તત્વથી વિરોધ કરતા હોય, વ્યક્તિનો વિરોધ તો કોઈ કરતું જ નથી, તત્વનો આજ વિરોધ કરતા હોય એ કાલ સમજશે, તો એને પોતાને ખ્યાલ આવશે કે આ મારી ભૂલ હતી. એમાં આચરણના બે પ્રકાર છે, એક સમ્યક દર્શનરૂપ આચરણ અને એક ચારિત્ર રૂપી આચરણ. આચરણ એટલે કે પરિણામની અંદર જે શુદ્ધતા પ્રગટ થવી એનું નામ આચરણ છે. અશુદ્ધતા જવી અને શુદ્ધતા પ્રગટ થવી એનું નામ આચરણ છે. એ આચરણના બે સ્ટેજ છે, એક શ્રદ્ધા ગુણની પર્યાયનું આચરણ અને એક ચારિત્ર ગુણની પર્યાયનું આચરણ. ગ્રસ્ત અવસ્થામાં શ્રદ્ધા ગુણની પર્યાયનું આચરણ શુદ્ધ થઈ જાય છે, 100% શુદ્ધ થઈ જાય છે. પણ સાથે સાથે જે ચારિત્ર ગુણની પર્યાય છે એની અંદર આચરણ એવું અલ્પ થાય છે, સ્વરૂપાચરણ ચારિત્ર, અને બાહ્યમાં પણ એટલું આચરણ થાય છે કે જે બીજા જીવો જોઈ શકે નહીં. પણ પછી જયારે એ ગુણસ્થાન વધે, પંચમ ગુણસ્થાન થાય, ત્યારે પંચમ ગુણસ્થાનમાં એની બાહ્યની ક્રિયાઓ શુભ ભાવની જે બીજાઓ જોઈ શકે, બીજાઓ જોઈ શકે એવી પંચમ ગુણસ્થાનમાં ક્રિયાઓ થાય છે. એ પ્રકારે એની ચર્યા એ પ્રકારે હોય છે કે ત્રસનો બિલકુલ ન ઘાત થાય અથવા ઓછામાં ઓછો ઘાત થાય એવી એની ચર્યા હોય. ત્રસની હિંસા એ થઈ જાય છે પણ બહુ ઓછામાં ઓછી અલ્પ, જે અવિરત સમ્યક દ્રષ્ટિને ત્રસની હિંસાનો દોષ લાગે છે એના કરતા ઘણો ઓછો દોષ પંચમ ગુણસ્થાન લાગે. એની આખી ચર્યા જીવનની બદલી જાય છે, સમજી ગયા? એને પાછી રોજ સામાયિક કરવા એ બેસે, નિયમથી સામાયિક કરવા એટલા માટે બેસે કે સામ્ય પરિણામ પ્રગટ કરીને આત્માનું ધ્યાન કરવા માટે સામાયિક બે કડીની બાંધે નિયમથી. પછી એ પંચમી અષ્ટમી ચૌદશ એ પોષધ ઉપવાસમાં કરે, ઉપવાસ કરે. તપની શરૂઆત પંચમ ગુણસ્થાનથી, એક દેશ તપની શરૂઆત થાય છે. સર્વદેશ તો મુનિમાં થાય છે. એટલે એ બાહ્યનું આચરણ કે જે જગત જોઈ શકે એવું આચરણ પંચમ ગુણસ્થાને થાય છે. ચોથા ગુણસ્થાને તો એટલું અલ્પ આચરણ હોય છે એને કે એનો એક આત્મા જાણે, બાકી બીજો જાણે. એને એટલું જ આચરણમાં સુધારો થઈ જાય છે કે એ પાંચ ઉદંબર ફળ ન ખાય, એમાં એને દારૂ માંસ કે મદિરાનું એ પાન ન હોય, એ માંસ ભક્ષણ ન કરે, એ મધ ન લીએ. ડાક્ટર વૈદ કહે કે આ મધમાં દવા લેવાની છે તો મધ અડે નહીં, મરી જવું કબૂલ પણ મધને ન અડે. ચોથા ગુણસ્થાને આ પ્રકારે એના હિંસાના પરિણામનો ત્યાગ થઈ જાય છે. ખોટા દેવગુરુ શાસ્ત્રને નમે જ નહીં. રાજા એમ કે આને પગે લાગ નગર માથું ઉડાવી દઈશ તો એમ કે માથું ઉડાવી દે. અવિરત સમ્યક દ્રષ્ટિ પણ એટલો મક્કમ હોય છે કે કુદેવ કુગુરુ શાસ્ત્રને નમે નહીં બિલકુલ. એટલે એનું જે સ્ટેજ છે અવિરત સમ્યક દ્રષ્ટિ, એનું નામ અવિરતી છે. અવિરતી એટલે કે એ પાપના પરિણામથી મુકાણો નથી, વિરતિ નથી આવી. પાપના પરિણામથી મુકાવું એનું નામ વિરતી છે. એ એક દેશ વિરતિ અને સર્વદેશ વિરતિ, પાપનો ત્યાગ. તો ચોથા ગુણસ્થાને પાપના પરિણામનો, ચારિત્રના પાપના પરિણામનો ત્યાગ નથી, એને અવિરતી કહેવાય. અ એટલે નહીં, વિરતિ એટલે પાપના પરિણામનો સર્વથા હજી ત્યાગ થયો નથી. પછી પંચમ ગુણસ્થાને એક દેશ પાપનો ત્યાગ, અને છઠ્ઠા ગુણસ્થાને આવે સંપૂર્ણ પાપનો ત્યાગ. બધું આવે છે, એ બધું એમ છે ને કે આ વાત એમ થઈ ભાઈ પ્રેમચંદભાઈ કે તત્વ અભ્યાસ ચાલ્યો ગયો. કોઈને છ દ્રવ્ય નવ તત્વનું જ્ઞાન નહીં, બીજું 14 ગુણસ્થાનના નામ આવડે નહીં, કયા ગુણસ્થાને કયા પ્રકારના કષાયનો સદભાવ, કેટલી પ્રવૃત્તિ કેટલી નિવૃત્તિ, એમ ગુણસ્થાનના સ્ટેજ પ્રમાણે જેમ જેમ વિતરાગતા વધતી જાય તેમ તેમ રાગ ઘટતો જાય. એ કોઈ સ્ટેજીસની કાંઈ ખબર નથી કોઈને, કે એ વાત હતી જ નહીં. આ તો ગુરુદેવના પ્રતાપે આટલી બધી વાત બહાર આવી, નકર કોઈ જાણતું જ નહોતું. ગુણસ્થાન કોને કહેવાય કાંઈ ખબર નથી. એટલે કહેવાનો મારો આશય છે કે આ ધર્મ છે એ જગતને દેખાડવા માટે નથી, કે મને કોઈ જ્ઞાની કે માટે મારે આચરણ મારે સુધારવું, એ તો બીજાને દેખાડવા માટે આચરણ સુધારે છે. એ તો ધર્મ થાય ક્યાંથી? એને તો માન કશાય જોઈ છે, બીજા જેવો મને કીએ ન કીએ એ મારે દેખાડવા માટે ક્યાં ધર્મ કરવો છે? મારે તો મારા દુઃખના નિવૃત્તિ માટે અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે હું કરું છું, એમ થવું જોઈએ. આ બધી વાત શાસ્ત્રોમાં છે, પણ થોડો અભ્યાસ કરે ને તો એને ખ્યાલ આવે. કઈ લેવા દેવા નથી. લાલચંદભાઈ સોગાની થઈ ગયા જ્ઞાની, એને એમ લખ્યું છે કે જંગલમાં રહેલું ફૂલ કોઈ સૂંઘે કે કોઈ ન સૂંઘે, કોઈ સૂંઘે તો એની કિંમત અને કોઈ ન સૂંઘે તો ફૂલની કિંમત નથી. અરે ફૂલ તો ફૂલ જ છે, કોઈ સૂંઘો કે કોઈ ન સૂંઘો, જંગલમાં રહેલું ફૂલ કઈ નહીં, ફૂલ તો ફૂલ જ છે. એમ જેને આત્મમાન થયું એને કોઈ જ્ઞાની તરીકે માને કે ન માને, અથવા કોઈ જ્ઞાની હોય ને કે અજ્ઞાની છે, નિશ્ચયભાષી થઈ ગયો એમ પણ કોઈ કહે તો કહો, તો કહો બસ. જાલચંદભાઈ સુગાની ને કલકત્તામાં નિશ્ચયભાષી ઠરાવ્યા, ત્યાં સુધી સ્થિતિ બની ગઈ. હા થઈ ગયું. પછી થોડો ટાઈમ વાંચન કર્યું, પછી વાંચન છોડી દીધો એને, વર્ષો સુધી વાંચન છોડી દીધો, વાંચન કરતા જ નહીં. એમાં પછી જયારે એ સોનગઢ 70 સાલમાં આવ્યા હતા તો નતો મળ્યો, 18 સાલમાં હું મળ્યો. પછી આખું વાતાવરણ ફેરવા માંડ્યું, ખૂબ લોકો એની પાસે જવા માંડ્યા અને આખું વાતાવરણ બદલી ગયું. પછી તો કલકત્તાવાળા પશ્ચાતાપ કર્યો, કલકત્તાવાળા ભૂલી ગયા કે અમે, અમારી ભૂલ થઈ ગઈ, અમે ઓળખી શકાય નહીં. એના ઘરના બૈરાઓ ઓળખી શકાય નહીં, એના ઘરના બૈરાઓ હવે તો અફસોસ કરે છે અનુપમા બેન કે અમે ઓળખી શકાય નહોતા. કે શ્રીમદ રાજચંદ્રજીમાં એક બોલ આવે છે, પ્રવચન સારમાં તો એમ આવે છે, નિશ્ચયનું કથન પ્રવચન સારમાં છે કે જ્ઞાનીને તો જ્ઞાની જ ઓળખી શકે, જ્ઞાની ધર્મી હોય એને અજ્ઞાની ઓળખી શકતો જ નથી, એવો પાઠ છે. 172 ગાથા છે, એમાં 20 અલિંગ્રહણના બોલ છે, એમાં એ અનુમાનનો વિષય નથી એમ છે, નિશ્ચયથી અહીંયા વાત કરી. હવે શ્રીમદ રાજચંદ્રજી થયા એને એક વ્યવહારનો બોલ મૂક્યો છે, એક વ્યવહારનો બોલ મૂક્યો છે કે કોઈ એમ કે મુમુક્ષુ એ તો સમ્યક દ્રષ્ટિ હોય એને જ મુમુક્ષુ કહેવાય. વાત સાચી છે, સમ્યક દ્રષ્ટિને જ ખરેખર મુમુક્ષુની ઉપમા તો સમ્યક દ્રષ્ટિને અપાય, એ નિશ્ચય મુમુક્ષુ કહેવાય. પણ જેને સમ્યક દર્શન ન થયું હોય પ્રગટ અને જેને માત્ર મોક્ષની અભિલાષા હોય એને પણ મુમુક્ષુ કહેવાય, એ વ્યવહાર મુમુક્ષુ છે, ઓલા નિશ્ચય મુમુક્ષુ. હવે એ વ્યવહાર મુમુક્ષુમાં પણ 3 પ્રકાર પડે છે, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. તો શ્રીમદજીએ એમ લખ્યું છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ મિથ્યા દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન થયું ન હોય, પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુની આંખ જ્ઞાનીને ઓળખી કાઢે છે. આવો એક વ્યવહાર નહીનું કથન છે, નિશ્ચયે તો જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે જ નહીં. પણ આવો એક પાઠ છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે મિથ્યા દ્રષ્ટિ, છતાં એને મુમુક્ષુની ઉપમા આપી, એનું આચરણ ધર્મમય થઈ ગયું છે કે નહીં. એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એ જ્ઞાનીના યોગમાં આવે, જેમ કે ગુરુદેવ આપણે દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. તો મોટા ભાગના જીવો તો એમને બીજા માને છે માટે આપણે માનો એમ માનીને એ જ્ઞાની માને, સમજી ગયા? એમ જાણીને જ્ઞાની માને, બધા પરીક્ષા કરીને જ્ઞાની છે એ પરીક્ષા કરનારા જીવ તો કોક ઓછા હોય, પણ એના પરિચયમાં આવતા કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ જીવ હોય અથવા જે નિકટભવી જીવ હોય, સમયગ્રસ્તમાંથી હોય, તો એના પરિચયમાં આવતા એની જે વાણી આવે છે અંદરની, અને વિતરાગતાને થાપે છે, રાગને ઉથાપે અને વિતરાગતાને થાપે, એ વાણીમાં જ આખું એનું વલણ જુદા પ્રકારનું હોય છે. શુદ્ધ આત્માને અનુભવને અનુસરીને જે વાણી અંદરમાંથી આવતી હોય એ એના પરિચયમાં આવતા કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય એની આંખ ઓળખી કાઢે કે આ જરૂર અનુભવી પુરુષ છે ને આ જ્ઞાની છે. આ સોનગઢના સંત છે એ જ્ઞાની જ છે, પછી ગમે એવા લાખ માણસની સામે આવે તો એ ફરે નહીં, એવો એક પાઠ છે. એટલે મુમુક્ષુ શબ્દ એકલા સમ્યક દ્રષ્ટિને લાગુ પડે એવું નથી, નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિને લાગુ પડે. વ્યવહારે જે મોક્ષનો અભિલાષી હોય, આત્માનો અભિલાષી હોય, એને પણ મુમુક્ષુ, વ્યવહારે મુમુક્ષુ કહેવાય. થઈ ગયો વખત લ્યો.
આખું જગત અજ્ઞાન નહીં છે ને, તો અજ્ઞાનની વાત ને જ્ઞાનીની વાત જુદી જોઈ ને.
જ્ઞાનીની વાત તો ભેદ થાય નહીં ને, ભેદ કોઈ
નહીં. તો અજ્ઞાની જ્ઞાની જુદો પડે,
નહીં તો ભેદ થાય તો
ભાઈ
જ્ઞાની
પડે. જુદું જોઈએ.
થઈ ગયો રાજ,
શું કહે છે કે પેલા રાગ ને આત્મા ને જુદા તો પાયા, એટલે એકતા બુદ્ધિ તોડાવીને કરતા બુદ્ધિ તો છોડાવી, કે રાગ નો હું કરતા નહીં ને રાગ મારામાં નહીં, મારામાં આ રાગ નથી તેથી રાગ નો હું કરતા નથી, આ રાગ મારામાં નહીં તેથી હું એનો ધણી નહીં, એનો માલિક નહીં. રાગ ભેન છે ને જ્ઞાન ભેન છે, એનું ભેદ જ્ઞાન કરાવ્યા પછી, કરતા બુદ્ધિ છોડાવ્યા પછી, ઉપરમાં કહ્યું હતું કે જ્ઞાતા જ્ઞેય નો સંબંધ છે, જ્ઞેય જ્ઞાયક નો સંબંધ છે એમ કહ્યું હતું. આ જ્ઞેય રાગ જ્ઞેય અને હું જ્ઞાયક એટલું નિકટવર્તી છે, એટલે એને જ્ઞેય અને ચેત્ય ચેતક નો સંબંધ છે, એ ચેત્ય એટલે જણાવવા લાયક અને હું ચેતક એનો જાણનાર, એટલો કરતા કર્મ સંબંધ તોડાવવા માટે જ્ઞેય નાયક સંબંધની સ્થાપના ઉપર કરી હતી. બરાબર ને, ચેતે ચેતક એટલે જ્ઞેય નાયક આવી ગયું હતું ને. હવે કે છે કે એ જે જ્ઞેયો છે એ જ્ઞાનમાં જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે કે એ જ્ઞેય જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે, કે જ્ઞાન જો જ્ઞેયને પ્રસિદ્ધ કરે કે આ રાગ, આ રાગ છે, આ રાગ છે, એમ જો જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ કરવા જાય તો જ્ઞાન છે. ત્યારે શું છે કે એ રાગ જે છે એ જ્ઞાનને પ્રસિદ્ધ કરી નાખે છે. એ કઈ રીતે? કે જેવી રીતે દ્રષ્ટાંત આપો તો ખ્યાલ આવે, સૂક્ષ્મ વાત છે, કે જેવી રીતે જળ કર્મ છે એમાં પરણતી જોડાઈ જાય છે, નિમિત્તમાં જોડાય છે ને, કર્મ સૂક્ષ્મ છે પણ નિમિત્તમાં જોડાઈ જાય છે ને. તો હવે તમારી પરિણતિ રાજુ તરફ ગઈ કે આ રાજુ મારો દીકરો છે, તો તમને રાજુ નિમિત્ત થયું અને તમારી પર્યાયમાં રાગ થયો એ નૈમિત થયો. બરાબર છે, દ્રષ્ટાંત રાગને નૈમિત કહેવાય, અને પર પદાર્થ છે જેના ઉપર લખ્યું એને નિમિત્ત કહેવાય, પછી રાજુ દ્રષ્ટાંત કે તમે. બરાબર, હવે તમને જે પર પદાર્થ ઉપર લખ્યું તો પર પદાર્થની તમને અનુભૂતિ થાય છે કે નૈમિતિક રાગની અનુભૂતિ થાય છે?
અનુભૂતિ તો રાગની થાય છે.
બરાબર ને, પર પદાર્થની તો અનુભૂતિ થઈ શકતી નથી. હે, જેના ઉપર લક્ષ જાય છે એનો અનુભવ નથી, પણ જેના લક્ષે રાગ થયો એની અનુભૂતિ થઈ, એટલે ઓલું નિમિત્ત અને તમારી પર્યાયમાં રાગ થયો એ નૈમિતિક, એટલે નૈમિતિક નો જ અનુભવ થાય તમને. નિમિત્ત અનુભવ ત્રણ કાળમાં કોઈને ન થાય, બરાબર છે? શાકનો અનુભવ નથી, પણ શાકનો લોલુપી છે, એને લોલુપતાનો અનુભવ છે, રાગનો અનુભવ. એટલે ઈચ્છાને વેદે, પણ શાકને વેદાય નહીં. શાકને વેદાય તો આત્મજ્ઞાન થઈ જાય. અજ્ઞાન ભાવે, અજ્ઞાન ભાવે પણ શાક વેદાય નહીં. શાક શાક વેદી શકાય જ નહીં, કેમ કે એના દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. એટલે વેદન તો પોતાના પરિણામનું હોય, પણ પર પદાર્થ નું વેદન ન હોય.
વ્યાપ્ય વ્યાપક લેવો ને, કે
વ્યાપ્ય વ્યાપક એક દ્રવ્યમાં હોય ને, એક દ્રવ્યમાં હોય તો કરતા એ પોતે, અને જે શાક ખાવાની ઈચ્છા થઈ એનો વ્યાપ્ય અજ્ઞાન ભાવે, અજ્ઞાન ભાવે, અજ્ઞાન ભાવે ઈચ્છાને વેદે અજ્ઞાની, પણ શાકને તો વેદી શકે જ
નહીં.
બાહ્ય પદાર્થ છે એટલો એના સ્વચતુષ્માય નથી, દ્રવ્યગુણ પર્યાયમાં નથી, એ તો બાઉન્ડ્રીની બહાર છે.
બરાબર.
એટલે નિમિત્તના લક્ષે નૈમિતિક ભાવનું વેદન થાય અજ્ઞાન દશામાં, રાગનું દ્રષ્ટાંત. એમાં આચાર્ય ભગવાન કહે છે કે આ જ્ઞેય છે તે નિમિત્ત છે, અને જ્ઞાનની પર્યાય થાય છે નૈમિત્તિક. તો જ્ઞાનની પર્યાય જ્ઞેયને જાહેર કરે છે, કે જ્ઞેય જણાતા જ્ઞાન જણાય છે? જ્ઞાન જણાય છે કે જ્ઞેય જણાય છે?
જ્ઞાન જણાય છે.
હવે જો જ્ઞાન જણાય છે તો સમ્યક જ્ઞાન, અને જો રાગ જણાય છે તો મિથ્યા જ્ઞાન. કેમ કે રાગ છે એ જ્ઞેય પણ એ નિમિત્ત. હવે ઓલો નિમિત્ત નૈમિત્તિક તમે નીકળી જાઓ, હવે અશુદ્ધ નિમિત્ત નૈમિત્તિક, અશુદ્ધ નિમિત્ત નૈમિત્તિક. જ્ઞેય છે એ નિમિત્ત છે, અને એ જ્ઞાન એનું થયું, એના સંબંધેનું જે જ્ઞાન થયું, જ્ઞેય સંબંધેનું જ્ઞાન, એ જ્ઞાનની પર્યાયની સત્તા ક્યાં છે? આત્મામાં થાય છે. જેમ ઓલી રાગની સત્તા આત્મામાં થતી હતી અજ્ઞાન ભાવે, હવે એ જ્ઞેયનું જ્ઞાન થયું, તો જ્ઞેય આવ્યું તમારા આત્મામાં કે જ્ઞેય સંબંધેનું જ્ઞાન છે? બરાબર છે. તો ઓના દ્વારા પણ જણાનું શું કે જ્ઞાન?
જ્ઞાન.
બરાબર છે. હવે જો એ રાગ તમારા જ્ઞાનને જાહેરાત કર્યું, હવે એને બદલે જો આપણે તો સવણું લીધું, હવે એને બદલે અણું લઈ કે મને રાગ જણાય, તો જ્ઞાન કેને જાહેર કર્યું? રાગને. બરાબર છે. તો જ્ઞાને રાગને જાહેર કર્યું, તો જ્ઞાને જ્ઞાનને જાહેર ન કર્યું, તો અજ્ઞાન થઈ ગયું. અને રાગ જણાતા પણ મને તો જાણનાર જણાય છે, તો ભલે નિમિત્તપણે જ્ઞેય હોય, પણ તમને થયું તો જ્ઞાન
થયું,
તો રાગે જ્ઞાનને જાહેર કર્યું. રાગ દ્વારા પણ જ્ઞાન નૈમિત્તિક જ્ઞાનની જાહેરાત થઈ કે નહીં? તો એમ કે છે કે જ્ઞાન જ્ઞેયને જાહેર નથી કરતું, જ્ઞાન રાગને જાહેર નથી કરતું, પણ રાગ જ્ઞાનને જાહેર કરે
છે.
પણ આપણે કામ કરવું છે
નહીં,
તો આ તો કામ કરવાની તો વાત છે. આખા જગત થી તો આપણે જુદા પડવું છે, આખા જગત થી તો આપણે જુદા પડવું છે. આખું જગત એમ કહે છે કે મારા જ્ઞાનમાં આ દેવગુરુ શાસ્ત્ર જણાય છે, ગુરુદેવ જણાય છે મારા જ્ઞાનમાં. હવે જ્ઞાનમાં ગુરુદેવ જણાય છે, તો જ્ઞાને ગુરુની જાહેરાત કરીને, ગુરુની જાહેરાત કરીને તો પોતે રહી ગયો કે નહીં? ગુરુ પર જ્યાં નજર કરું છું, અરે ગુરુદેવ તો મારા જ્ઞાનની જાહેરાત કરે છે. મને તો ગુરુદેવ જણાતા પણ મને જ્ઞાન જ જણાય છે, સમજી ગયા? તો ગુરુદેવે જે જ્ઞેય છે એને તમારી જાહેરાત કરી, તમારું અસ્તિત્વ ને જાહેરાત
કરી.
પાછું એટલે આખા જગત થી તો જુદું છે, આ
બહુ ઉત્તમ વાત છે,
બહુ વધારે પડતું ઉત્તમ. બે જે બે પાઠ
છે, બે પાઠ થઈ ગયા,
બે પાઠમાં બીજો પાઠ
પેલો રાગ જુદું
પડ્યો, કરતા કરતા સરસામે સંબંધ છોડ્યો કે રાગ મારું નહીં,
પોતાની ઓળખાણ થઈ. હા, પોતાની ઓળખાણ
થઈ. તમે એમ કે છે કે તમને રાગ જણાય છે, રાગ જણાતા રાગ જણવાના કાળે પણ જ્ઞાન જણાઈ જાય છે, એટલે રાગ જ્ઞાન ની પ્રસિદ્ધિ કરે છે. હવે એક પોલીસે ચોર ને પકડ્યો, પોલીસે ચોર ને પકડ્યો, તો આખું જગત શું કે છે કે પોલીસે આ ચોર છે એમ જાહેર કર્યું. આખું જગત એમ કે પોલીસે આ ચોર ને પકડ્યો તો આ ચોર છે એમ જાહેરાત થઈ ગઈ. ઓલો ચોર એમ કે છે કે મને પકડનાર પોલીસ જ હોય, બીજો કોઈ નહીં, એટલે હું તો પોલીસ ની જાહેરાત કરું છું, મને કોણ પકડે. ચોર કે છે કે મને કોણ પકડે, પોલીસ સિવાય તો કોઈ પકડે નહીં. તો ચોર શું કે છે કે ચોર દ્વારા પણ પોલીસ ની જાહેરાત થઈ સમજાય છે. એમ જ્ઞાન જ્ઞાની કે છે કે તું રાગ ને પ્રસિદ્ધ કરે છે કે રાગ તને પ્રસિદ્ધ કરે છે.
રાગ ને પ્રસિદ્ધ કરે. હા,
જ્ઞાન સિવાય તો કોઈ આ રાગ છે, આ રાગ છે.
એટલે આમાં શું ધર્મ, તરત પહેલી વખત સાંભળવા તરત સમજાય ના છે કે આ શું
છે. સમજાય સમજે નહીં. અમે બે કલાક સુધી ચર્ચા કરી, એક વાર તાર આવ્યો સોનગઢ થી, ગુરુદેવ ની તબિયત નરમ હતી, તો હું ચંદુભાઈ ડાક્ટર લઈને આવો. એટલે પછી રાતે જ નક્કી કર્યું કે આપણે સવારે જવું નથી, બોલું નહીં, કારણ કે તબિયતનું કામ છે અને ડાક્ટર ને બોલાવે છે. તારા એવો હાથમાં પછી હું કેમ આવે કે સવારના 5 વાગે જાય, હું ના આવે. અત્યારે ઉપડો તો રાતના 11 વાગે અમે ઉપડ્યા, સમજી ગયા. 2-2.5 કલાક નહોતો, રાતના તો 3 કલાકે થાય ધીમે ધીમે. તો હું ચંદુભાઈ ડાક્ટર સાથે અમે બે ગયા, સમજી ગયા તબિયત હિસાબે ગુરુદેવની. તો આ અમારે વ્યાખ્યાનમાં આ વિષય ચાલ્યો હતો, વ્યાખ્યાન ચાલતું હતું ને એ વખતે, હું વ્યાખ્યાન વાંચતો હતો ને 10 વર્ષ પહેલાની વાત છે, 12 વર્ષ પહેલા. તો એ વિષય ચાલતો હતો એટલે એ અમે બોટલમાં ચર્ચા ઉપાડી, આ ચર્ચા ઉપાડી, સમજી ગયા. તો ચંદુભાઈ છે ને એ રતિભાઈને સરકંજામાં લેવા માટે થઈને આંટી ગુંટીથી આમથી આમથી આમ કે હું મનમાં માહિતા કરું હતી, ચર્ચા કરવી ને ચર્ચા કરી. તો કે પણ આ જ્ઞાનમાં ગુરુદેવ તો જણાય છે, એનો કેમ નકાર કરવો કે ચંદુભાઈ કયો રતિભાઈ નો, કે આ નકાર તો થઈ શકે નહીં. સમજી ગયા, આખું જગત તો એમ જ હોય ને, જગત આખા જગત ને તમે પૂછો તો કોઈ એમ ન કહે કે જ્ઞેય જ્ઞાન ને જાહેર કરે છે, પણ એમ કે જ્ઞાન છે એ જ્ઞેયો જેવા છે એને જાહેર કરે છે. કેમ કે જાહેર કરવાની શક્તિ તો જ્ઞાનમાં છે.
પણ આપની વાત તો એ આવે છે કે અનાધિકારથી અજ્ઞાની એ જ્ઞેયને તો જાહેર કર્યું, પણ પોતાને કદી નથી જાણ્યો એટલે તો ભરતો
એટલે એટલે અહીંયા આવવાની વાત છે.
આવવાની વાત થઈ જાય તો રિમાઉન્ડ થવું જોઈએ.
એ સમજવી છે,
આપણે
ઊંધું કરીને બેઠા છે એને સમજાવે છે કે તારું જ્ઞાન પરને જાહેર નથી કરતું, પણ પર પદાર્થ તારા જ્ઞાન ને જાહેર કરે છે. એટલે આ ભીત નથી જણાતી, પણ મારું જ્ઞાન જણાય છે. કેમ કે આ ભીત છે, આ ભીત છે એમ કઈની સત્તામાં જણાણું. તો ભીત એમ કે છે કે તારી સત્તા જ ને હું પ્રસિદ્ધ કરું છું, કેમ કે જ્ઞાન વિના કોઈ મને પ્રસિદ્ધ જ ન કરે, માટે હું પણ તને પ્રસિદ્ધ કરું છું. તું મને પ્રસિદ્ધ નથી કરતો, ઉલટો હું તને પ્રસિદ્ધ કરું છું.
એટલે વારંવાર દરેક જ્ઞેયોને દેખતા જ સીધો આ મારું જ્ઞાન છે જાણે છે બધી વસ્તુને. પણ હું તો ખરે
જ્ઞાન જાણે નહીં, જ્ઞાન જણાય છે.
પણ જ્ઞાન જણાય છે ને હું જ મને જાણું છું,
એમ લેવું, એમ લેવું,
હું જ મને જાણું છું.
એટલે કે છે કે દીપક પ્રકાશકપણાને જાહેર કરે છે, ઘટાદીકપણાને નહીં. દીવાનો જે પ્રકાશ છે એ ઘડાને પ્રસિદ્ધ નથી કરતો, બલકે ઘડો પ્રકાશને પ્રસિદ્ધ કરે છે. એમ તેમ આત્મા વડે, હવે સિદ્ધાંત, એમ આત્મા વડે ચેતવામાં આવતા એટલે જાણવામાં આવતા, ચેતવામાં આવતા એટલે જાણવામાં આવતા, રાગાદિક ચેતવામાં આવતા જાણવામાં આવતા રાગાદિક પોતાની પર્યાયની વાત છે. અર્થાત જ્ઞાનમાં જ્ઞેય રૂપે જણાતા, જ્ઞાનમાં જ્ઞેય રૂપે જણાતા રાગાદિક ભાવો, જ્ઞાનમાં જ્ઞેય રૂપે જણાતા રાગાદિક ભાવો, ક્રોધાદિક ભાવો આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે, જાણનારને જ જાહેર કરે છે. આત્માના ચેતકપણાને જ
જાહેર કરે છે,
આત્માના જાણવાના સ્વભાવને જ જાહેર કરે છે, રાગાદિકપણાને નહીં. રાગને જાહેર નથી કરતું, ઉલટો રાગ જાણનારને જાહેર કરે. સમજી ગયા? અને જ્યાં સુધી તમને એમ લાગે કે જ્ઞાન જ્ઞેય ને જાહેર કરે છે ત્યાં સુધી હું દુઃખ જ્ઞાન બાર રોકા.
અને જ્ઞેયો છે જ્ઞાન ને જાહેર કરે ત્યારે અંદર વળે છે,
અંદર વળે છે,
બરાબર.
હા, જ્ઞેય પણ દ્રષ્ટિ ક્યાં રહી? આ જ્ઞેય જણાય છે તો જ્ઞેય પણ દ્રષ્ટિ નહીં, તો જ્ઞાન નો કેવો ભાવ થાય? એટલે જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ થઈ
ગયો. સ્વભાવ સન્મુખ માટેની આ ઉપાય ઉત્તમ.
હા, ઉત્તમ. આપણે તો સ્વભાવ સન્મુખ
થવાની,
એનું નામ જ ધર્મ છે ને,
બરાબર.
એ વિમુખ છે દ્રષ્ટિ, એને સન્મુખ કરવાનું. કરવાનું આ છે, અમુક અમુક
તમારા પોઈન્ટો જે આવ્યા છે ને,
તમને પરસન્મુખ રાખવા માટે જોયા કરો, તમે રાજુની સામે જોયા કરો. અને આ દીકરી નું શું નામ? જક્ષા, જક્ષા ની સામે જોયા કરો. એનું આયોજ કેવા માટે? એ મારો ધર્મ છે, તમે મને એટલા માટે બોલાવ્યો. તમે જે ભૂલ માં હો દાખલા તરીકે, એને હું ખબર પડે કરું કે ના? તમે ઠીક છે, ઠીક છે,
કારણ છે, બરાબર. તો
એમ કહેવા માટે આવ્યો,
કારણ કે અમે તો વાંચતા હતા આ બીમારી છે, આ ઉપાય છે, પણ એમાંથી પાછું વાળવાનું રિકોર્ડ નતું કે પાછું એમાંથી જઈને પાછું વાળવાનું.
મેં મને બોલાવ્યો કઈક તમે જ્યાં છો એનાથી આગળ જવા
માટે.
સમજી ગયા? કન્સલ્ટિંગ ડાક્ટર ને ક્યારે બોલાવે? ચાલુ ડાક્ટર ની પાસે દવા લઈએ અને પછી મટે ની. સમજી ગયા?
એનું જયારે લાગે ઘરે આપણા ધ્યાન આગળ નથી વધતું.
અરે, તમે પ્રેમચંદભાઈ ડાક્ટર પાસે તો દવા લેતા હતા, ડાક્ટર પાસે. સમજી
ગયા?
તમે તમારી રીતે બરાબર, તમે તમે પણ અત્યારે કોઈ અહીંયા એટલો જાણકાર નહીં, એવી અપેક્ષા એ તમારી પાસે. મંજુભાઈ ને કહ્યું કે મને બહુ જાણવાનું મળે છે, તો તમે ડાક્ટર છો, હવે છતાં બીમારી ન ગઈ તો કે કન્સલ્ટિંગ ડાક્ટર ને બોલો.
હા,
ઓછી દવા
એમ જ છે,
એમ જ છે. અમે કોઈ પણ એમ જ ભ્રષ્ટાંત છે, જે કઈ જાણકાર હોય એના કરતા વિશેષ જાણકાર ને તમે મળો તો વિશેષ તમને ખુલાસો થાય. એટલા પૂરતું
બહુ લાભ થયો છે અમને.
આપણા જેવા એની આવે મજા નહીં, પણ આપણે કઈ ઊંચું જઈએ કે અહીંયા એમ થાય કે
જાય. કુદરતી છે, કુદરતી છે. જુઓ, આ છઠ્ઠી ગાથા છે. છઠ્ઠી ગાથામાં પણ આ ધ્વનિ ભાવાર્થમાં મૂક્યો છે. છઠ્ઠી ગાથા નાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. આત્મા આત્મા કોઈ જાણતો ન હોય કે જ્ઞાયક છો જ્ઞાયક છો, તો જ્ઞાયક છે એ કોઈ જાણતો ન હોય, તો એવા અજ્ઞાની પ્રાણીઓને એને કોઈ વ્યવહારનો અવલંબન આપવું પડે કે આત્મા કોને કેવો કે જે જ્ઞેયને જાણે તે આત્મા, જ્ઞેયને જાણે તે જ્ઞાયક,
એમ કેવું પડે.
એમ કેવું પડે ને? હવે એ સાંભળીને ભાઈ બોલો, અને બીજું વાક્ય સાંભળ્યું નહીં પૂરું. તો જ્ઞેયને જાણે તે આત્મા, તો જ્ઞેયને જાણ્યા કરું તો આત્મા, જ્ઞેયને જાણે કરું તો આત્મા તો મરી જાય,
મરી જાય. કારણ
કે ના આવે, તો કે છે. હવે શું કે છે આગળ? કે જ્ઞાયક એવું નામ તેને આપવામાં આવે છે જ્ઞેયને જાણવાથી, જ્ઞાયક એવું નામ તેને આપવામાં આવે છે. કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જયારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. જેવું જ્ઞેય હોય, રાગ રાગ હોય તો રાગ થી જણાય છે એમ લાગે, ક્રોધ હોય તો ક્રોધ, રેડિયો હોય તો રેડિયો. સમજી ગયા? એવું પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં. જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે, તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. કારણ કે હવે આગળ જો આપણો વિષય આવે છે કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું, રાગ જ્ઞાનમાં જણાણો, આત્મામાં જણાણો, તેઓ જ્ઞાયક નો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. આ હું જાણનારો છું, તે હું જ છું. જે જણાય છે તેવું નહીં, જે જાણનારો તે હું છું, અન્ય કોઈ નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો. રાગ જણાય છે પ્રતિબિંબ થયું, તે વખતે મારું જ્ઞાન જણાય છે, જાણનાર જણાય છે, એમ કરતા પોતાને અભેદરૂપ અનુભવ થયો. એટલે જાણનારો જે જણાયો એવો જે બે ભેદ નીકળી ગયો. જાણનારો જણાયો તો કે ના, હવે અભેદ કરી નાખ. જાણનારો આત્મા ને જણાયો એટલે પણ આત્મા એક જ છે, બે ક્યાં છે? એ તો સમજાવવા માટે છે,
સમજાવવા માટે.
આ જણાતો તું જ્ઞાતિ છોડાવવા માટે કે તને તો તારો આત્મા જણાય છે, તો જાણનારો જણાય છે. જાણનારો કેવું પડ્યું ને, આ જણાય છે ને, એ ખોટું હતું, એ ખોટું હતું, બધો દ્રષ્ટિ બહાર. હવે દ્રષ્ટિ અંદર લાવવા માટે કે જાણનાર જણાય છે, મારો આત્મા, મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે, તો જ્ઞાનમાં આત્મા જણાય છે તો એટલો ભેદ થયો. હવે કે છે કે અભેદ થી જોવામાં આવે તો, અભેદ કરીને જોવામાં આવે તો એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો, ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ, અને જેને જણ્યું તે કર્મ પણ પોતે જ, કરતા એ પોતે, અને કર્મ પણ પોતે, એક જ વસ્તુ અભેદ વસ્તુ મળી ગઈ બાપ, ત્યારે એને અનુભવ થાય. ક્યારે અનુભવ થાય? આ જણાય છે ત્યાં શું અનુભવ ન થાય, અને જાણનારો જણાય છે ત્યાં સુધી અનુભવ ન
થાય.
પછી અભેદ પણ અનુભવ થયો. આ ખરી બા ખરી ખરી છે, ખરી નહી ખરી છે
તો ની તો ભેદ થયો,
ભેદ થઈ
ગયો.
ખરી તે ખરી છે, બસ ખરી
બરાબર. યાદ રહી દર્શન બહુ બેસી જાય છે. અને અમને સંતોષ થયો કે ભોજન જમવા વાળા બે ચાર જણા હોય તો એ સંતોષ છે, આપણે કે એમાં લાખો માણસો ની જરૂર નથી, બે પાંચ હોય તો સંતોષ થયો.